ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. 8 જૂન 2026 રોજના બાપદાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃમૂલિના મહાવાક્ય છે. મીઠા બાળકો, આ આખો ઈશ્વરીય પરિવાર છે, એટલે ગાય છે તો માત પિતા હમ બાલક તેરે. તમે હમણાં પ્રેક્ટિકલમાં ઈશ્વરીય પરિવારના બન્યા છો. મીઠા બાળકો, આ આખું વિશ્વ ઈશ્વરીય પરિવાર છે, એટલે ગાય છે તુમ માત પિતા હમ બાલક તેરે. તમે હમણાં પ્રેક્ટિકલમાં ઈશ્વરીય પરિવારના બન્યા છો. પ્રશ્ન છે, બાપ પાસેથી 21 જન્મોનો પૂરો વારસો લેવાની સહજ વિધિ કઈ છે? ઉત્તર છે, સંગમ પર શિવ બાબાને પોતાના વારિસ બનાવો, તન મન ધનથી બલિહાર થાઓ, તો 21 જન્મોના માટે પૂરો વારસો પ્રાપ્ત થશે. બાબા કહે છે, જે બાળકો સંગમ પર પોતાનું જૂનું બધું ઇન્શ્યોર કરે છે, તેમને હું રિટર્ન અર્થાત વળતરમાં 21 જન્મો સુધી આપું છું. ગીત છે, નયનહીન કો રાહ દેખાઓ પ્રભુ. ઓમ શાંતિ. બાળકોએ ગીત સાંભળ્યું. આ ભગત ભગવાનને પોકારે છે. ભગવાનને પૂરા ન જાણવાના કારણે મનુષ્ય કેટલા દુઃખી છે. ભક્તિ માર્ગમાં કેટલા માથા મારતા રહે છે. ફક્ત આ જીવનની વાત નથી, જ્યારથી ભક્તિ શરૂ થઈ છે ત્યારથી ધક્કા ખાતા રહે છે. ભારતમાં જ દેવી દેવતાઓનું રાજ્ય હતું, જેને સ્વર્ગ સચખંડ કહેવાતું હતું. ભારત સચખંડ છે. ભારતની જ મહિમા ખૂબ જબરદસ્ત છે, કારણ કે ભારત પરમપિતા પરમાત્માની જન્મભૂમિ છે. એમનું અસલ નામ શિવ છે. શિવ જયંતિ મનાવે છે. રુદ્ર કે સોમનાથ જયંતિ નથી કહેવાતું, શિવ જયંતિ અથવા શિવરાત્રિ કહેવાય છે. સ્વર્ગની સ્થાપના કરવાવાળા એક જ હેવનલી ગોડ ફાધર છે. હવે બધા ભક્તોના ભગવાન તો જરૂર એક હોવા જોઈએ. બધા નયનહીન છે, અર્થાત જ્ઞાનના ચક્ષુ કે ડિવાઇન ઇનસાઇટ અર્થાત દિવ્ય દ્રષ્ટિ નથી. ભગવાન ઉવાચ, હું તમને જ્ઞાન યોગ શીખવાડું છું. ચક્ષુ અર્થાત જ્ઞાનનું ત્રીજું નેત્ર દેખાડે છે. હકીકતમાં જ્ઞાનનું ત્રીજું નેત્ર આપ બ્રાહ્મણોને મળે છે, જેનાથી તમે બાપને અને બાપની રચનાના આદિમત્ય અંતને જાણી જાઓ છો. આ સમયે બધામાં દેહ અહંકાર કે 5 વિકાર છે, એટલે ઘોર અંધકારમાં છે. આપ બાળકોની પાસે પ્રકાશ છે. તમારો આત્મા આખા વર્લ્ડની હિસ્ટ્રી જિયોગ્રાફીને જાણે છે. પહેલા તમે બધા અજ્ઞાનમાં હતા. જ્ઞાનનું અંજન સદગુરુ, જ્ઞાન અંજન સદગુરુ દિયા જ્ઞાન અંધેર વિનાશ. જે પૂજ્ય હતા તે જ પછી પૂજારી બની ગયા છે. પૂજ્ય છે પ્રકાશમાં, પૂજારી છે અંધકારમાં. પરમાત્માને પોતે જ પૂજ્ય પોતે જ પૂજારી ન કહી શકાય, એ તો છે જ પરમ પૂજ્ય. બધાને પૂજ્ય બનાવવા વાળા એમને કહેવાય છે પરમ પૂજ્ય, પરમ પિતા પરમાત્મા એટલે પરમાત્મા, પરમ પિતા પરમ આત્મા એટલે પરમાત્મા. શ્રી કૃષ્ણને થોડી એમ કહેવાશે, એને બધા ગોડ ફાધર નહીં કહેશે. નિરાકાર ગોડને જ બધા ગોડ ફાધર કહે છે. એ પણ છે તો એ પણ આત્મા, પરંતુ પરમ છે એટલે એમને પરમ આત્મા કહેવાય છે. એ પરમાત્મા સદૈવ પરમધામમાં રહેવા વાળા છે. અંગ્રેજીમાં એમને સુપ્રીમ સોલ કહેવાય છે. બાપ કહે છે, તમે ગાઓ પણ છો, આત્મા પરમાત્મા અલગ રહ્યા બહુકાળ. એવું નથી પરમાત્મા પરમાત્માથી અલગ રહ્યા બહુકાળ, ના. આ પહેલા નંબરનું અજ્ઞાન છે. આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો આત્મા કહેવું. આત્મા તો જન્મ મરણમાં આવે છે, પરમાત્મા થોડી પુનર્જન્મમાં આવે છે. બાપ બેસી સમજાવે છે, તમે ભારતવાસી સ્વર્ગવાસી પૂજ્ય હતા, હ્યુમેનિટીના પૂજ્ય બધા દેવી દેવતાઓ હતા. આ આખો ઈશ્વરનો પરિવાર છે. ઈશ્વર છે રચતા, ગવાયેલું છે તુમ માત પિતા હમ બાલક તેરે. તો પરિવાર થઈ ગયો ને. અચ્છા, ભલે આ તો બતાવો, તમે માત પિતા કોને કહો છો? આ કોણ કહે છે? आत्मा कहे छे, परंतु माता पिता तुम्हारी कृपा से स्वर्ग के सुख गने रे, आपने स्वर्ग में मिलेला हता, तमे माता पिता अविने स्वर्ग की स्थापना करो छो, तो अमे तमारा बालक बनीए छे। बाप कहे छे, हूँ संगम पर ज आवीने राजयोग शीखवाड़ू छू नवी दुनिया माटे, तो मनुष्यनी बुद्धि बिल्कुल ज भ्रष्ट बनी गई छे, स्वर्ग के नर्क समझी ले छे, कहे छे त्यां पण कंस जरासंघ हिरण्यकश्यप वगैरे हता। बाप आवीने समझावे छे, शुं तमे भूली गया छो, मारी तो शिव जयंती पण तमे भारत में ज मनावो छो, गवायेलू पण छे शिवरात्रि, कई रात्रि, आ ब्रह्मानी बेहदनी रात। बाप संगम पर आवीने रात थी दिवस अर्थात नर्क थी स्वर्ग बनावे छे, शिवरात्रिना अर्थनी पण कोईने खबर नथी, भगवान छे निराकार, मनुष्यना तो जन्म बाय जन्म शरीरना नाम बदलाय छे, परमात्मा कहे छे मारू कोई शरीरनु नाम नथी, मारू नाम शिव ज छे, हूँ फक्त वृद्ध वानप्रस्थ तन्नो आधार लउ छु, आ पूज्य हता हवे पुजारी बन्या छे, शिव बाबा आवीने स्वर्ग रचे छे, आपणे एमना बाळको छीए तो जरूर आपणे स्वर्गना मालिक होवा जोईए ने, तो शिव बाबा छे ऊंचेथी ऊंचा, ब्रह्मा विष्णु शंकर ने पोतपोतानो पाठ छे, तो दरेक आत्मामां पोताना सुख दुःखनो पाठ नोंધાયેલો છે। તમે જાણો છો આપણે શિવ બાબાના વારિસ બન્યા હતા, શિવ બાબાએ સ્વર્ગવાસી બનાવ્યા હતા, ત્યારે એમને બધા યાદ કરે છે, ઓ ગોડ ફાધર રહેમ કરો, સાધુ પણ સાધના કરે છે કારણ કે અહીં દુઃખ છે, તો નિર્વાણ ધામ જવા ઈચ્છે છે, આત્મા પરમાત્મામાં લીન થઈ જાય છે, અથવા આપણે આત્મા સો પરમાત્મા, આ સમજવું રોંગ અર્થાત ખોટું છે। હવે તમે કહો છો આપણે આત્મા પરમધામમાં રહેવાવાળા છીએ, પછી દેવતા કુળમાં આવશું, પછી 84 જન્મ લઈશું, આપણે આત્મા વર્ણોમાં આવીએ છીએ, શિવ બાબા જન્મ મરણમાં નથી આવતા, ફક્ત નારાયણની રાજધાની હતી, જેમ ક્રિશ્ચિયન સંપ્રદાયમાં એડવર્ડ ધ ફર્સ્ટ સેકન્ડ થર્ડ ચાલે છે, તેમ ત્યાં પણ લક્ષ્મી નારાયણ ધ ફર્સ્ટ, લક્ષ્મી નારાયણ ધ સેકન્ડ થર્ડ, એવી રીતે 8 રાજધાની ચાલે છે। હવે આપ બ્રાહ્મણોનું ત્રીજું નેત્ર ખુલ્યું છે, બાપ બેસી આત્માઓથી વાત કરે છે, તમે આમ 84 ચક્ર લગાવી આટલા આટલા જન્મ લેતા આવ્યા છો, વર્ણોનું પણ એક ચિત્ર બનાવે છે, જેમાં દેવતા ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બ્રાહ્મણ બનાવે છે, હવે તમે જાણો છો આપણે જ બ્રાહ્મણ ચોટલી છીએ, આ સમયે આપણે ઈચ્છીએ, આ સમયે આપણે છીએ ઈશ્વરીય સંતાન, પ્રેક્ટિકલમાં આ સહજ રાજયોગ અને જ્ઞાનથી આપણને સુખ ઘનેરા મળે છે, કોઈ તો સૂર્યવંશી રાજધાનીનો વારસો લે છે, કોઈ ચંદ્રવંશીનો, આખી રાજધાની સ્થાપન થઈ રહી છે, દરેક પોતાના પુરુષાર્થથી તે પદ મેળવશે, કોઈ જો પૂછે કે હમણાં ભણતા ભણતા અમારું શરીર છૂટી જાય તો શું પદ મળશે, તો બાબા બતાવી શકે છે, યોગથી જ આયુ વધે છે, વિકર્મ વિનાશ થાય છે, બીજો કોઈ ઉપાય પતિથી પાવન બનવાનો નથી, પતિત પાવન કહેવાથી જ ભગવાન યાદ આવે છે, પરંતુ ભગવાન છે કોણ આ નથી જાણતા। બાપ કહે છે હું આવું જ છું ભારતમાં, આ મારી જન્મભૂમિ છે, સોમનાથનું મંદિર કેટલું આલિશાન છે, આ બાપ બેસી બાળકોને સમજાવે છે, ભક્તિ માર્ગમાં પછી યાદગાર બનવાના શરૂ થાય છે, જ્યારે પૂજારી બને છે તો પહેલા પહેલા સોમનાથનું મંદિર બનાવે છે, ભારત તો સતયુગ ત્રેતા ખૂબ સાહુકાર હતો, મંદિરોમાં પણ અકીચાર ધન હતું, ભારત હીરા તુલ્ય હતું, હવે તમે ભારત કંગાળ કોળી તુલ્ય છે, હવે તો ભારત કંગાળ કોળી તુલ્ય છે, ફરી બાપ આવી ભારતને હીરા તુલ્ય બનાવે છે, કોઈથી પણ પૂછો ક્રિએટર કોણ છે, કહેશે પરમાત્મા, એ ક્યાં છે? એ તો સર્વવ્યાપી છે. બાપ કહે છે, આ આખું ઝાડ જળજળીભૂત અવસ્થાને પામેલું છે. પોતાને જોવાય છે કે અમે લાયક બન્યા છીએ જે બાબા મમ્માના ગાડી નશીન બનીએ છીએ. આ છે જ પતિ દુનિયા. પવિત્રતા છે મુખ્ય. હમણાં તો નો હેલ્થ અર્થાત સ્વાસ્થ્ય નથી, નો વેલ્થ અર્થાત સંપત્તિ નથી, તો નો હેપીનેસ અર્થાત ખુશી નથી. આ છે ઋણના પાણી માફક અર્થાત મૃગતૃષ્ણા સમાન રાજ્ય. આના પર પણ દુર્યોધનની કથા શાસ્ત્રોમાં લખેલી છે. દુર્યોધન વિકારીને કહેવાય છે. દ્રૌપદીઓ કહે છે, અમારી લાજ રાખો. બધી દ્રૌપદીઓ છે ને, આ બાળકીઓ સ્વર્ગનું દ્વાર છે. બાબા કેટલું સારી રીતે સમજાવે છે. જેમનો બુદ્ધિ યોગ પૂરી રીતે લાગેલો હશે તો ધારણા પણ થશે. જ્ઞાન બ્રહ્મચર્યમાં જ ભણાય છે. બાપ કહે છે, ગ્રસ્ત વ્યવહારમાં રહેતા કમળફૂલ સમાન રહેવાનું છે. બંને તરફ નિભાવવાનું છે. મરવાનું પણ જરૂર છે. મરતી વખતે મનુષ્યને મંત્ર આપે છે. બાપ કહે છે કે તમે બધા મરવાના છો. હું કાળોનો કાળ બધાને પાછો લઈ જવા વાળો છું. તો બાબા કે તે ખુશી થવી જોઈએ ને. પછી જે સારી રીતે ભણશે તે સ્વર્ગના માલિક બનશે, નહીં ભણશે તો પ્રજાપદ પામશે. અહીં તમે આવ્યા છો રાજ્યપદ મેળવવા. આ ભણતર છે, આમાં અંધશ્રદ્ધાની વાત જ નથી. આ ભણતર છે રાજાઈના માટે. જેમ ભણતરનો મુખ્ય ઉદ્દેશ છે બેરિસ્ટર બનશે તો યોગ જરૂર ભણાવવા વાળા શિક્ષકથી રાખવો પડે છે. અહીં તમને ભગવાન ભણાવે છે તો એનાથી યોગ લગાવવાનો છે. બાપ કહે છે, હું પરમધામ ખૂબ દૂરથી આવું છું. પરમધામ કેટલું ઊંચું છે, સૂક્ષ્મ વતનથી પણ ઊંચું. ત્યાંથી આવવામાં મને સેકન્ડ લાગે છે. એમનાથી તીવ્ર બીજું કોઈ હોઈ ન શકે. સેકન્ડમાં જીવન મુક્તિ આપું છું. જનકનું ઉદાહરણ છે ને. હમણાં તો નર્ક જૂની દુનિયા છે, નવી દુનિયા સ્વર્ગને કહેવાય છે. બાપ નર્કનો વિનાશ કરાવી સ્વર્ગના માલિક બનાવે છે. બાકી બધા આત્માઓ શાંતિધામમાં ચાલ્યા જાય છે. આત્મા ઇમોર્ટલ અર્થાત અવિનાશી છે. તેને પાઠ પણ અવિનાશી મળેલો છે. પછી આત્મા નાનો મોટો કેવી રીતે થઈ શકે છે, અથવા બળી મરી કેવી રીતે શકે? છે જ સ્ટાર, તો નાનો મોટો થઈ ન શકે. હવે તમે છો ગોડ ફાધરલી સ્ટુડન્ટ અર્થાત ઈશ્વરીય વિદ્યાર્થી. ગોડ ફાધર નોલેજફુલ અર્થાત જ્ઞાનના સાગર, બ્લિસફુલ અર્થાત આનંદના સાગર છે. તે તમને ભણાવી રહ્યા છે. તમે જાણો છો આ ભણતરથી આપણે દેવી દેવતા બનીશું. તમે ભારતની સેવા કરી રહ્યા છો તો પહેલા તો બાપનું બનવાનું છે. બીજી જગ્યાએ તો ગુરુની પાસે જાય છે, તેમના બને છે, અથવા તેમને પોતાના ગુરુ બનાવે છે. અહીં તો છે જ બાપ, તો પહેલા બાપના બાળક બનવું પડે. બાપ બાળકોને પોતાની જાયદાદ આપે છે. બાપ કહે છે, બાળકો તમે એક્સચેન્જ અર્થાત બદલી કરો. તમારું કખપણું મારું, મારું બધું તમારું. તમારું કખપણું મારું, મારું બધું તમારું. દેહ સહિત જે કાંઈ છે તે બધું મને આપો. હું તમારા આત્મા અને શરીર બંનેને પવિત્ર બનાવી દઈશ અને પછી રાજાઈ પદ પણ આપીશ. તમારી પાસે જે કાંઈ છે તમે બલિ ચડાવી દો તો જીવન મુક્તિ મળશે. બાબા આ બધું તમારું છે. બાપ કહે છે, તમે મને વારિસ બનાવો. હું 21 જન્મ તમને વારિસ બનાવું છું. ફક્ત મારી મત પર ચાલો. ભલે ધંધો વગેરે કરો, વિદેશ જાઓ, કાંઈ પણ કરો, ફક્ત મારી મત પર ચાલો. ખબરદાર રહેજો, માયા ઘડી ઘડી પછાડશે. કોઈ પણ વિકર્મ નહીં કરતા. શ્રીમદ પર ચાલશો તો શ્રેષ્ઠ બનશો. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા. બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માતા પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, આત્મા અને શરીર બંનેને પાવન બનાવવા માટે દેહ સહિત જે કાંઈ છે તેને બાપના હવાલે કરી એમની શ્રીમત પર ચાલવાનું છે. બીજી પોઈન્ટ છે, માત પિતાના ગદ્દી નશીન બનવા માટે સ્વયંને લાયક બનાવવાના છે. લાયક બનાવવા માટે મુખ્ય પવિત્રતાની ધારણા કરવાની છે. વરદાન છે, સંગમ યુગ પર અતિન્દ્રિય સુખનો અનુભવ કરવાવાળા ડબલ પ્રાપ્તિના અધિકારી ભવ. સંગમ યુગ પર અતિન્દ્રિય સુખનો અનુભવ કરવાવાળા ડબલ પ્રાપ્તિના અધિકારી ભવ. જે બાળકો સંગમ યુગ પર અતિન્દ્રિય સુખનો અનુભવ કરી લે છે એમને સદા શાંતિ અને સુખની ડબલ પ્રાપ્તિનો નશો રહે છે. કારણ કે અતિન્દ્રિય સુખમાં આ બંને પ્રાપ્તિઓ સમાયેલી છે. હમણાં આપ બાળકોને જે બાપ અને વારસાની પ્રાપ્તિ છે આ આખા કલ્પમાં નથી થઈ શકતી. આ સમયની પ્રાપ્તિ અતિન્દ્રિય સુખ અને નોલેજ પણ પછી ક્યારેય નથી મળી શકતા. તો આ ડબલ પ્રાપ્તિના અધિકારી બનો. સ્લોગન છે, એક બેના સંસ્કારોને જાણવા છતાં એમની સાથે મળીને ચાલવું આજ ઉન્નતિનું સાધન છે. એક બેના સંસ્કારોને જાણવા છતાં એમની સાથે મળીને ચાલવું આજ ઉન્નતિનું સાધન છે. અચ્છા, ઓમ શાંતિ. માતેશ્વરીના અનમોલ મહાવાક્ય, સાચા પાછા પરમાત્માથી સાચા થઈને રહો. આ સમયે આપણને બાપ પરમાત્મા દ્વારા ફરમાન મળ્યું છે, નિરંતર મારી યાદમાં રહો. યોગનો અર્થ છે ઈશ્વરની યાદમાં રહેવું. યોગનો અર્થ કોઈ ધ્યાન નથી. આપણો આ સહજ યોગ જે ચાલતા ફરતા કામકાજ કરતા એમની યાદમાં રહેવું, જેને જ અતૂટ અખંડ યોગ કહેવાય છે. પરંતુ આમાં નિરંતર રહેવાની પ્રેક્ટિસની આવશ્યકતા છે. જો એમના ફરમાન પર ફરમાન બરદાર થઈ નહીં રહેશો, કંઈક કોતાહી કરશો અર્થાત અવજ્ઞા કરશો તો દંડ જરૂર ભોગવવો પડશે. એમનું ફરમાન છે, જેવા કર્મ હું કરું છું મને જોઈ તમે પણ ફૂટસ્ટેપ લો અર્થાત પગલે પગલે ચાલો, નહીં તો માયાની ચોટ ખાશો. સાચા પાછળથી સાચા થઈને રહો. જે પણ કાંઈ માયાનું વિઘ્ન સતાવે તે પણ એમની આગળ રાખવું જોઈએ, તો એમની મદદથી માયા હટી જશે, રસ્તો ક્લિયર અર્થાત સાફ થઈ જશે. પછી તો જ્યાં બેસાડે, જેવી રીતે ચલાવે, જે ખવડાવે, રસ્તો ક્લિયર થઈ જશે. આવો સાથ આપવાથી ખૂબ હિંમત આવો સાથ આપવાની ખૂબ હિંમત જોઈએ. એવા મહાન સૌભાગ્યશાળી બિલકુલ થોડા નીકળશે જે વિજયમાળામાં જશે. બાકી સૌભાગ્યશાળી છે જે થોડું કંઈક લઈને જઈ પ્રજા બનશે. તો થોડું મળવામાં ખુશ નથી થઈ જવાનું. પોતાની ઈચ્છા તો સંપૂર્ણ હોય, સાહસ રાખો. આગળ વધવું છે, માયા વિઘ્ન નાખશે પરંતુ એના પર વિજય મેળવવાનો છે. આમાં જો ભૂલ કરી તો નિશ્ચયની કમી છે, કંઈક પોતાની ધારણામાં કમી છે. આ તો પોતાનો વાંક છે. આમાં લોક લાજ કુળ મર્યાદાને તોડવી પડે છે. જ્યારે આ તોડશો ત્યારે જ સાચી પારલૌકિક દૈવી મર્યાદાને મેળવશો. આ વિકારી દુનિયા તો જવાની છે. જુઓ, મીરાએ પણ લોકલાજ ખોઈ ત્યારે ગિરધરને પામી. જો એ લોકલાજને રાખશો તો આ દૈવી લોકના જેવા બની નહીં શકો. હવે કલ્યાણ અર્થ ઈશ્વરીય સલાહ તો અપાય છે. હવે આ પોતાની બુદ્ધિનો ફેંસલો કરવાનો છો કે શું કરવાનું છે, શું ઉચિત છે. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા, સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. આજની પોઈન્ટ છે, જે સરળ ચિત્ત છે તે જ સદા હર્ષિત રહે છે. હર્ષિત ચિત્ત છે તો સૌને આકર્ષિત કરે છે. હર્ષિતનો અર્થ જ છે અતિન્દ્રિય સુખમાં ઝૂમવું, જ્ઞાનનું સિમરણ કરતા, અવ્યક્તનો અનુભવ કરતા અતિન્દ્રિય સુખમાં ઝૂમવું, આને કહેવાય છે હર્ષિત. એના માટે સાક્ષીપણાની સીટ પર સેટ રહી માયા અને પ્રકૃતિના પપેટ શોને મનોરંજનના રૂપમાં જુઓ. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. ઓમ શાંતિ.